तारीख 6/9/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई भावनगर में प्रवचन पाना नंबर 5 अने 6 सड़ंग प्रवचन नंबर 22
आत्मा मारेला आत्मा एक अखंड पदार्थ अनेक गुणधर्मों ने धारण करे छे। तीठी आत्मा अनेकांतात्मक स्वरूप छे एम सत्शास्त्रों में प्रसिद्ध छे। अनेक अंत अनेकांत इतले अनेक अंत अंत इतले धर्म एम लीधुं छे। अनेकांत नो शब्दार्थ तो अनेक धर्म इतलो थाय छे। अमृतचंद्र आचार्य देवे अनेकांत नी व्याख्या वस्तु ने वधारे स्पष्ट करवा माटे बहु जोरदार व्याख्या करी छे। समय सार में परिशिष्ट लखवाना प्रारंभ में ये बात हमने करी छे। समय सार में भी परिशिष्ट छे टीका पूरी करी ने परिशिष्ट लखवाने शुरुआत में एम कहूं कि अनेकांत छे ते एक वस्तु में एक अखंड अभेद वस्तु में वस्तुपणाने निपजावनारी परस्पर विरुद्ध बे शक्तिओनु प्रकाशन ते अनेकांत छे। आम सादो अर्थ न कर्यो के अनेक धर्म तेने अनेकांत कहीए पण परस्पर विरुद्ध धर्मोना प्रकाशन थी वस्तुनु स्वरूप निपजे उपजे ज्ञान में छे। वस्तु तो अनादि अनंत निपजेली छे ने कोई नवी निपजावी नथी पण अनादि जीव ने अज्ञान छे। ओके वस्तुना स्वरूप ने निपजावनारी जे परस्पर विरुद्ध शक्तिओ परस्पर एक बीजा ने विरुद्ध थनारी एवी जे बे शक्तिओ एने वस्तु पोते प्रकाशे छे प्रसिद्ध करे छे। એવી રીતે વસ્તુને વિરુદ્ધ શક્તિઓ સહિત જોઈ શકે અને જેને જ્ઞાનમાં અવિરોધપણું રહે વિરોધ ઊભો ન થાય એ વસ્તુ અનેકાંતાત્મક છે તો એવું જ્ઞાન પણ એને અનેકાંતાત્મક છે અને એની વાણી અનેકાંતવાદ કહેવામાં આવે છે તે અનેકાંતવાદ છે। એવી રીતે અનેકાંતનું સ્વરૂપ કહ્યું છે नहीं अनेकांत एटले अनेक धर्म जे आ प्रकारे अनेकांत ने समझता नहीं ते गमे तेम अनेकांत नी व्याख्या करे छे के आम थी पण थाय ने आम थी पण थाय ए बधुं अनेकांत गणाय एवुं कोई अनेकांत नथी। अनेकांत नी आवी व्याख्या छे संस्कृत जोवा माटे शास्त्र राख्युं छे। एक वस्तु वस्तुत्व निष्पादक परस्पर विरुद्ध शक्ति द्वय प्रकाशनम अनेकांत आवा शब्दों पीड़ा है। आचार्य महाराज ना मूल शब्दों संस्कृत में आ रीते हैं कि एक वस्तु वस्तुत्व निष्पादक एक वस्तु ने ते वस्तु नी निष्पादक है निष्पन्न करनारी है परस्पर विरुद्ध शक्ति द्वय બે પરસ્પર જે વિરુદ્ધ શક્તિઓ છે, પ્રકાશનમ એવું શક્તિદ્વય પ્રકાશનમ, એનું જે પ્રકાશન થવું અનેકાંત, તેને અનેકાંત કહેવામાં આવ્યું છે. આમ અનેકાંતનું સ્વરૂપ છે. આત્મા સ્વરૂપથી અસ્થિ છે અને પર પદાર્થથી પરરૂપથી નાસ્તિ છે, એવું અસ્થિ નાસ્તિનું એક સાથે પ્રકાશનું થતાં વસ્તુનું નિષ્પન્ન પણ થાય છે, એટલે વસ્તુ સ્વરૂપ ચોક્કસ થાય છે. શંકરાચાર્ય ભલે એમ કહ્યું કે આ સ્યાદવાદની કથની જોતા વસ્તુના સ્વરૂપનો નિર્ણય થતો નથી. આત્મા એક પણ છે ને આત્મા અનેક પણ છે, આત્મા શુદ્ધ પણ છે ને આત્મા અશુદ્ધ પણ છે, આત્મા અસ્થિ પણ છે ને આત્મા નાસ્તિ પણ છે, આ તો કોઈ વસ્તુના સ્વરૂપનું ઠેકાણું જ નથી પડે. એવું ખરેખર શું તો વસ્તુ કેવી, તો કે એવા વિરુદ્ધ ધર્મોથી વસ્તુના સ્વરૂપનું જ્ઞાનમાં બરાબર ચોક્કસપણો થાય છે, એને વસ્તુનું નિષ્પાદન કહેવામાં આવે છે. પેલા કહે છે કે વસ્તુના સ્વરૂપનો નિર્ણય ન થાય આમ કહો તો, આચાર્ય કહે છે કે આમ કહેતા જ વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય, અને એ બહુ એકદમ વાસ્તવિક છે, ઘણું અત્યંત વાસ્તવિક છે. પોતાના મકાનનો જમીનનો દસ્તાવેજ કેવી રીતે કરે છે કે આ ચતુર સીમામાં અમારો હક છે ને બીજાનો હક નથી, અસ્તિ નાસ્તિ કરે છે કે નહીં? જો એકનું લખ્યું હોય કે અમારો હક છે તો બીજા કોઈ દાવો કરે કે એવું ક્યાં લખ્યું છે કે અમારો પણ હક નથી, એવું ક્યાંય લખ્યું તમે? કાયદાબાજ માણસો એવી વાત લઈ આવે કે તમે તમારા હકની વાત લખી છે પણ અમારો હક નથી એવું તો લખ્યું નથી, માટે અમારો હક પણ છે, એ વાત અધ્યાર રહી છે, એમ કરીને છે તકરાર લઈ આવે. પણ વસ્તુના સ્વરૂપ વિશે તકરાર ન થાય અને વસ્તુનું સ્વરૂપ ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ થાય, એવા પરસ્પર બે વિરુદ્ધ ધર્મોને પ્રકાશનારું જ્ઞાન અનેકાંત છે, એ વાણી અનેકાંતમય છે અને વસ્તુ પોતે અનેકાંત સ્વરૂપ છે. એ વ્યાખ્યા અનેકાંતની સમયસારની અંદર આ રીતે સ્પષ્ટ છે. અહીંયા કેટલાક ધર્મો આપણે ચાલ્યા પાંચમે પાને, એમાં અસ્થિ નાસ્તિનો ધર્મ ચાલી ગયો કે સ્વરૂપથી અસ્થિ છે અને પરથી નાસ્તિ છે, એવી રીતે છેલ્લો અચલ સ્વભાવ, અચલ સ્વભાવ વિના ચલ હોય, વસ્તુનો મૂળ સ્વભાવ છે તે સ્વભાવથી વસ્તુ સ્ખલિત થતી નથી, અસ્ખલિત સ્વભાવ છે કે જેનાથી વસ્તુ ચલાયમાન થતી નથી. ત્રણેય કાળે નિગોદથી માંડીને સિદ્ધ પર્યાય પર્યંત વસ્તુ પોતાના સ્વભાવે કરીને અચળ રહે છે, જરા પણ ચલાયમાન થતી નથી. તિલતુષ માત્ર એક અંશે અનંતમાં ભાગે કોઈ પણ અંશે વસ્તુ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતી નથી. નિજગુણની સંપત્તિ અને વૈભવ એ અચળ સંપત્તિ છે આત્માની. અચળ સંપત્તિ ને અચળ સંપત્તિ હોય છે ને લૌકિકમાં, મકાન વગેરે જમીન મકાન ને અચળ સંપત્તિ કહે છે, સ્થાવર જંગમ કહે છે, એ સ્થાવર કહો અચળ કહો, અને જંગમ એટલે છળ, રૂપિયા પૈસા દાગીના ઘરેણા એ બધા ચળ સંપત્તિ છે, ચલાયમાન છે. એ રોકડને તો અંગ્રેજીમાં બોલે છે જ લિક્વિડ કેશ બોલે છે. શું બોલે છે? લિક્વિડ કેશ. લિક્વિડ એટલે પ્રવાહી, કઈ પ્રવાહી છે, પ્રવાહી એને ચલાયમાન, એને ચલાયમાન કહેવામાં આવે છે. आत्मा पोताना अनंत गुण अनंत शक्तिओ थी अचलित संपत्ति वालो छे, क्यारे पण चलाय मानतो नथी। एवो जेने अंदर मां आधार मळे छे, अवलंबन मळे छे, एना परिणाम मां पछी शंकाशी संदेशी भयशो विकल्पशो व्याधि उपाधि से के कई प्रकार कुछ है ने छे
नहीं
एवा मूल गुणों थे आत्मा ओळखाय छे। आत्मा ओळखाय छे त्यारे आवा मूल स्वभाव छे एनुं ज्ञान आवी जाय छे। जेम के ज्ञान लक्षण थी ज्ञान स्वभावी आत्मा लक्ष्यगत थयो तो मारू अनंत ज्ञान सामर्थ सदाय छे एम लक्ष्यगत थाय छे। अनंततामा सामर्थनी अनंतता अने कालनी अनंतता बे एक साथे समाय छे। सामर्थ ने काल बन्ने अनंत छे एम एम अनंत अनंत नो ज्ञान थाय छे। अहीं तो लाख करोड़ थाय त्यारे मानस नो प्यालो फाटी जाय छे के अमारे कोई नी हाड़ी बार नथी। आ तो कहे छे के तारी पासे अनंत गुण संपत्ति छे जेना आधारे अहीं अभिमान थाय छे। एवी जे भौतिक संपत्ति એ તો એક સેકન્ડમાં એનો વિયોગ થતા વાર લાગતી નથી, કાં તો પોતે ચાલ્યો જાય છે કાં તો સંપત્તિનો નાશ થાય છે કોઈ પણ વખતે એવો એક્સિડન્ટ થાય છે। છતાંય તે એને કેટલો બધો આધાર મળી ગયો એવું લાગે છે। તો જેને પોતાને અનંત ગુણ સંપત્તિ શાશ્વત શક્તિઓનો आधार प्राप्त थाय एने बीजा कोनी दरकार होय ए प्रश्न रहेतो नथी। तो मारा आत्म स्वरूप माथी काई थई शके एवुं नथी, अनंत काल निगोद मां रह्यो काई नथी। स्वभावे करीने जोता तो निगोद मां गयो के रह्यो ए सवाल पण नथी। आम थे વ્યવહાર નિશ્ચય નહીંના વિરુદ્ધતા જુઓ, નિશ્ચય નહીં એમ કહે છે અથવા એમ જાણે છે કે મને કદી ભાવ થયો નથી, હું પોતે મારા સ્વરૂપે કરીને ભાવ અને ભાવના કારણથી સદાય રહિત છું, ભાવ તો નથી ભાવનું કારણ પણ કોઈ મારામાં નથી। વ્યવહારની જાણે છે અને કહે છે કે અનંત અભાવ તમે થયા, કેટલા
અનંત
એક બે નથી થયા અનંત થયા, નિગુદમાં તો એક શ્વાસોશ્વાસમાં 18 અનંત કાળ ગયો ત્યાં એટલા અનંત થયા। આમ બે પરસ્પર નયો વિરુદ્ધ રીતે વસ્તુના સ્વરૂપને પ્રદર્શિત કરે છે અને વસ્તુનું સ્વરૂપ ત્યાંથી નિશ્ચિત થાય છે, નહીંતર કોઈ રીતે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થઈ શકે એવું નથી। અને છતાં જ્ઞાનમાં વિરોધ પણ રહે છે, એ પણ એટલું વાસ્તવિક છે। જગતમાં પણ બને છે કે એક માણસ પિતા પણ છે ને પુત્ર પણ છે, કાકો પણ છે ને ભત્રીજો પણ છે, કેટલા સંબંધ છે પરાફરતી છે, એક જ કાળે સર્વ સંબંધો હોવા છતાં સંબંધ વિનાનો પણ તે કાળે છે, કોઈનો કાંઈ નથી। મૃત્યુ પામે છે ત્યારે બોલે છે ભાઈ એ ક્યાં કોઈનો હગો હતો તે રહ્યો, એને ક્યાં કોઈનું સંબંધ સંબંધ પણ હતું તે રહ્યો, જોવો આ સંબંધ નથી સાબિતી થઈ ગઈ। એવી જે અનેક ધર્મોને ધારણ કરવાની પદાર્થની પોતાની યોગ્યતા છે એને જેમ છે તેમ સમજે તો જ એને સમાધાન થાય, ને નહીતર કોઈ રીતે સમાધાન થાય એવું નથી. અને સમાધાન થયા વિના શાંતિ થાય, નિરાકુરતા થાય, એ કેવી રીતે બને? ધ્યાન રાખશું કે આત્માને હોય
ત્યારે આવા ગુણોનું વચન, આવા ગુણોનું ખ્યાલ આવે,
બધાનો બધાનો ખ્યાલ ન આવે, પણ કેટલાક મુખ્ય ગુણો આમાં આવી જાય છે જ્ઞાનમાં, બધાને સમજાય. કદાચ આ 47 કઈ અહીંયા 47 નહીં પણ લગભગ 55-56 ની વાત કરીશ, કેમ કે કેટલાક ધર્મો પણ લીધા છે અંદર, તો બધા સમજાઈ જાય એવું નથી. પણ મુખ્ય જે પ્રયોજનભૂત છે, જે અવલંબનના આધારભૂત છે, એ તો સમજાય સમજાય ને સમજાય છે, ન સમજાય એવું બને નહીં. જેમ કે જ્ઞાનનું સામર્થ્ય સમજાય, આનંદ અથવા સુખ સમજાય, નિત્યતા અથવા શાશ્વતતા અચળપણું સમજાય, એવા મુખ્ય મુખ્ય વાત તો સમજાય. 3 ઇંચ હોય તો પણ એને સમજાય, ન સમજાય એવું ન બને. બધા તો જેના શ્રુત જ્ઞાનમાં નિર્મળતા જેટલી થાય એટલા વિશેષ વિશેષ ભાસે, કેમ કે એ તો બધા ભેદો છે, અભેદ સ્વભાવના એ બધા ભેદો છે. પણ અભેદમાં અભેદપણે અનંત રહેલા છે, અભેદમાં અભેદપણે અનંત રહેલા છે, એ અભેદ જ્ઞાનમાં અનંતનું અભેદ જ્ઞાન પણ આવી જાય છે, એને અભેદનું જ્ઞાન કહ્યું. એટલે તો ગુરુદેવે કહ્યું ને કે જે 12 અંગનો 11 અંગને 14 પૂર્વનો રચનાર જ્ઞાતા હોય, અથવા એને જે મુનિઓને જ્ઞાન હોય એવો ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે. એક બોલે આવ્યો તો ક્યાંથી કાઢે એ ન્યાય? કાઢે ક્યાંથી? અંદરમાંથી કાઢે છે. શાસ્ત્રમાં તો પછી એની શાખ મળે છે, પણ સર્વકાળે સર્વશાસ્ત્રો તો ઉપલબ્ધ પણ નથી. એટલે શ્રીમદજીએ ઘણી જગ્યાએ એવી વાત કરી છે કે આ વાત અમે કહીએ છીએ તે આગમ જ છે, આગમમાં કદાચ તમને મળી જશે, ન મળે તો પણ એને આગમ જાણજો. કેટલી બધી નિશંકતાથી વાત કરી છે કે અમારું વચન છે તે આગમ. આટલી નિશંકતાથી વાત ક્યારે કરી શકાય? અત્યારે તો બધા આગમ ઉપલબ્ધ પણ નથી. કોઈ કોઈ આગમ છે તો એમાંથી કદાચ મળશે, ન મળે તો અમે કહીએ છીએ તે આગમ જ છે. પદ્મપ્રભ મુનિરાજ છે, નિયમસારના ટીકાકાર મુનિ છે, આચાર્ય નથી, મુનિ છે. પોતે કહે છે કે અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. શું કહે છે? એકદમ અધ્યાત્મ પ્રધાન શાસ્ત્ર છે તો એવું કહી દીધું છે કે અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. એટલે આ જે લખાય છે આ આગમની રચનાથી ટીકાની, એ પરમાગમ છે. પરિપૂર્ણ વિતરાગ સ્વભાવ ઉપર દ્રષ્ટિની ભીંસ જઈને એ નિમિત્તે જે વાણી છૂટી એ પરમાગમ છે, એ આગમ જ છે, એમાં કોઈ શંકા કરવા જેવું નથી. એનું એનું બેકિંગ શું છે માણસ નથી કહેતા કે ભાઈ એનું બેકિંગ બહુ મોટું છે. માણસ એક છે એમ નહીં સમજતા, એમ કહે છે કે નહીં કે આ રાષ્ટ્રનો નેતા છે, વડાપ્રધાન, એક માણસ નહીં સમજતા, એની પાછળ આખું રાષ્ટ્ર ઊભું છે, એમ કહે છે. એમ કહે છે કે આ વાણી ઉત્પન્ન થઈ એનું બેકિંગ શું છે, એની પાછળ બેકગ્રાઉન્ડ શું છે, કે એની પાછળ પરમાત્મા ખડો છે, આખો પરમાત્માના આધારે એ વાત ચાલે છે, પરમાત્માને સ્પર્શીને એ કહે છે. માટે જ્યાં જ્ઞાનીની વાણી હોય અને પોતાની બુદ્ધિમાં બેસતી ન હોય, તો એક વાર ઉભા રહીજો, એક વાર આમ ન હોય એમ વિરોધ કરતા પહેલા એક વાર ઉભા રહી જવું અને વિચાર કરવો કે કઈ ભૂલ તો થતી નથી, તપાસ કરવી. ન બેસે તો સીધો કદી વિરોધ કરવો નહીં, આટલી સૂચના કરવામાં આવે છે. વિચારમાં આવે એટલે પ્રશ્ન એમ છે કે પહેલા વિચારમાં લઈને એમ નથી પ્રશ્ન, ખરેખર તો વિચારમાં આવે તો પણ ઓળખવું તો બાકી રહે છે. કેમ કે ઉદય તો બધાને સરખો નથી, ઓળખ્યા પહેલા પણ શાસ્ત્ર વાંચવાનો ઉદય ન હોય તો વિચારમાં તો આવે. અને તિરિયન ચાદી કે જેને કોઈ વિચારમાં આવવાનું નિમિત્ત નથી, શાસ્ત્ર કે વાણી કે ચર્ચા વાર્તા સાંભળવું વગેરે પ્રસંગ, તો એવું નથી, એવો કોઈ નિયમ નથી. પહેલા વિચારમાં આવે તો ઓળખાય. આવા આવા ગુણો પહેલા વિચારવા મળે તો આત્મા ઓળખાય, એવો કોઈ નિયમ નથી. અને પહેલા વિચારમાં ન હોય ને તો ઓળખાય, એવો પણ કોઈ નિયમ નથી. કેમ કે એ તો બહારના ઉદય અનુસાર છે. વિચારનું નિમિત્ત મળવું એ મળે પણ ખરું ને ન પણ મળે. નિમિત્ત મળે તો કાર્ય થાય ને નિમિત્ત ન મળે તો કાર્ય ન થાય, એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. કાર્ય તો ઉપાદાનની શક્તિથી થાય છે, એમ છે.
એક જ જ્ઞાન લક્ષણ કીધું.
હા, ઓળખવા માટે બીજો કોઈ ઉપાય નથી. એક જ છે કે જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય, લક્ષગત થાય, અને બીજું કોઈ લક્ષણ ઓળખવા માટે નથી. આ એનો નિયમ છે. તેથી આખા સમયસારમાં આત્માને જ્ઞાન માત્રપણે વ્યવસ્થિત રીતે કહેવામાં આવ્યો છે. ટીકા પૂરી કરી 415 ગાથામાં, પછી જે શ્લોક કર્યો અમૃતચંદ્ર આચાર્ય દેવે એમાં એ વાત સરવાળો મારીને કરી, ટોટલ લગાવ્યો કે ઇતિ ઇદમ આત્મનઃ તત્વમ જ્ઞાન માત્રમ વ્યવસ્થિતમ. આમ લીધું ઇતિ એટલે આ પ્રમાણે. આ પ્રકરણ પૂરું કરે ત્યારે ઇતિ એમ નથી કહેતા, આ પ્રમાણે પૂરું કરીએ છીએ. અથથી ઇતિ હે ઠીક. જ્યાં 47 પછી અનેકાંત પરિશિષ્ટ શરૂ કરે છે, જ્યારે પોતે શાસ્ત્રની ટીકા કરીને, ત્યારે અનેકાંતની ચર્ચા કરે છે. અનેકાંતની ચર્ચા કરવામાં પહેલા આ 14 ભેદથી વાત કરે છે, ધર્મોથી અસ્થિ નાસ્તિ શુદ્ધ અશુદ્ધ એ અનેક વગેરે. એ ધર્મોનું પ્રકરણ પૂરું કરીને પોતે લક્ષ્ય લક્ષણની ચર્ચા ઉપર આવે છે કે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. એટલું કહેતા નથી પણ એના ઉપરની ચર્ચા કરે છે, પોતે પ્રશ્નોત્તર ગોઠવે છે પોતે. એ ચર્ચા પૂરી કરીને 47 શક્તિઓનું વર્ણન કરે છે કે આત્મામાં એક જ્ઞાન ગુણ નથી, અનંત શક્તિઓ છે, જેમાંથી કેટલીક અહીંયા નિરૂપણ કરીએ છીએ. એ શક્તિઓનું નિરૂપણ કર્યા પછી એક શ્લોકની ઓર રચના કરે છે કે આવી અનંત શક્તિઓથી આત્મા સુનિર્ભર છે ઇત્યાદિ. અનંત શક્તિ સુનિર્ભરોપી જ્ઞાન માત્રમ ન જહાતિ ભાવમ. આવો શુદ્ધ વાક્ય છે કે આવી અનંત શક્તિઓથી આત્મા સારી રીતે ભરપૂર ભરેલો હોવા છતાં જ્ઞાન માત્રપણાને છોડતો નથી આત્મા. કહેવા હું માગે છે કે તને પકડવા માટે, ગ્રહણ કરવા માટે અહીંથી રસ્તો છે, જ્ઞાનથી રસ્તો છે. ઉપાય કરવો હોય તો વિધિની પદ્ધતિ આ છે, એમ કહેવા માગે છે. ત્યાં દરેક ગુણનો એ રીતે ગણીએ તો પ્રત્યેકનું પોતપોતાનું બળ અનંત છે, શક્તિ અનંત છે, અસ્તિત્વમાં અસ્તિત્વ શક્તિ અનંત, સુખમાં સુખ શક્તિ અનંત, જેમ જ્ઞાનમાં જ્ઞાન શક્તિ અનંત. એમ નથી કે જ્ઞાન શક્તિ કરતા બીજી શક્તિઓ ઊણી, ઓછી, અધૂરી છે, અલ્પ છે, એવું તો કાંઈ નથી. છતાં પણ એનું મહત્વ કેમ વધારે, કે ત્યાંથી ગ્રહણ કરાય છે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય, જે જાણનારો તે જ હું. જ્ઞાનથી ગ્રહણ કરો, બધી ગાથાઓ આવી ગઈ છે, અનેક રીતે એ વાતને સ્પષ્ટ કરી છે. ઓળખવામાં પણ જ્ઞાન, અનુભવ કરવામાં પણ જ્ઞાન, એટલે ત્યાંથી એને નિર્ણયનો જ્યાં વિષય ચાલ્યો. 144ની ટીકાની ઉલટી છે કે તાવત એટલે પ્રથમ, તાવત એટલે પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. આત્માનો નિશ્ચય કરવો, આત્માના સ્વભાવનો નિશ્ચય કરવો, એમ કહેવાને બદલે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, આવી ભાષા આવે છે અમૃતચંદ્રાચાર્ય. નહીત્ર એમ કહે કે આત્માના સ્વરૂપનો નિશ્ચય કરવો, એમ સાદી ભાષા લેવી. જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, આમ વાત લીધી છે. એ ગમે ત્યાંથી જવું. અનુભવ પ્રકાશમાં તો મુખ્ય મુદ્દો જ એ છે, જ્યાં અનુભવનો કેમ પ્રકાશ થાય છે, પ્રસિદ્ધ થાય છે. બીજા પાને એ વાત આવી ગઈ, છેલ્લો પેરેગ્રાફ છે. એ તો ચોથા પાને છે. સર્વગુણોમાં જ્ઞાન ગુણ પ્રધાન છે, સાથી કે જ્ઞાન વિશેષ ચેતના છે, જ્ઞાન સર્વનો જ્ઞાતા છે, ત્યાંથી લઈને. પણ બીજે પાને છે, છેલ્લા પેરેગ્રાફમાં, કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાન નિજ વાનગી છે. આ નિજ જ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા. લીધું છે જ્ઞાનથી આત્માને. જ્ઞાન એક સેમ્પલ છે કે જેનાથી અખંડ પરિપૂર્ણ આત્મ સ્વભાવને ઓળખી ઓળખીને અનેક સંતો અજર અમર થયા, એના જન્મ મરણનો નાશ થઈ ગયો, એવા આત્મજ્ઞાનને તે પ્રાપ્ત થયા. એટલે પરમાગમોમાં પણ પ્રસિદ્ધ વાત એ છે, ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક ક્રિયા તરીકે અનેક વિધિ વિધાનોની પ્રસિદ્ધિ છે, અનેક ક્રિયાઓ છે, તો પણ જન્મ મરણને મટાડવા વાળું એક આત્મજ્ઞાન છે, એ વાત અત્યંત પ્રસિદ્ધ છે, સુપ્રસિદ્ધ છે. અન્ય સંપ્રદાયમાં ભલે એ વાત પ્રસિદ્ધ નથી, આ જૈનાગમની વાત ચાલે છે કે જૈન સંપ્રદાયમાં ક્રિયાકાંડ ને ધાર્મિક વિધિને નામે અનેક વિધિ વિધાનો હોવા છતાં જન્મ મરણને મટાડવા માટે એક આત્મજ્ઞાન સિવાય જન્મ મરણ ન મટે, એ વાત પોકારી પોકારીને કહેવામાં આવે છે. શ્રીમદજીનું તો 27મું, 28મું, 29મું આ 3 વર્ષના પત્રો વાંચો તો આ વાત ઉપર બહુ વજન છે, આત્મજ્ઞાન ઉપર. એક આત્મજ્ઞાન સિવાય જન્મ મરણ મટાડવાનો જગતમાં કોઈ ઉપાય નહીં. કેમ કે એ આત્મજ્ઞાનમાં શું જ્ઞાન થયું, કે આ આત્મા ભવ અને ભવના કારણથી રહી છે. એવો આત્મા જણાયો, એનું અવલંબન થયું, ત્યાં પરિણામમાં જે જન્મ મરણનું બીજભૂત મિથ્યાત્વ હતું એનો નાશ થઈ ગયો. જન્મ મરણનું બીજ બળ્યું એટલે જન્મ મરણ થતા મીઠા આપો આપ. બીજ બળે એટલે વૃક્ષ ઉગવાનો પ્રશ્ન રહેતો નથી, ફળ આવવાનો પ્રશ્ન રહેતો નથી. વૈશ્વિક જો અચલ સ્વભાવે કરીને આત્મા અચળ ન હોત તો, તર્ક છે, તો ચલાયમાન થઈ જાત આત્મા સ્વભાવથી, એના સ્વરૂપથી નાશ પામત ક્યારે, અથવા કાંઈક સ્વરૂપ અન્યથા થાત, વિકૃત થાત, બીજું કાંઈક થાત, પણ નિગોદથી માંડીને સિદ્ધ પર્યંત સર્વદશામાં અચલપણે રહેનારું જે આત્મ સ્વરૂપ છે, એ ચૈતન વજ્ર છે, એમને એમ જ રહે છે, એમાં કાંઈ કોઈ પણ જાતનો ફેરફાર શક્ય નથી અને સંભવિત પણ નથી. ઉર્ધ્વગમન સ્વભાવ વિના ઉચ્ચ પદ જાણવામાં ન આવત. ઉર્ધ્વપણું એટલે અગ્રપણું, મુખ્યપણું, બે રીતે એના અર્થ થાય છે. એક તો ઉર્ધ્વગમન એટલે ક્ષેત્રથી જે ઊંચે જવું છે એને ઉર્ધ્વગમન કહેવામાં આવે છે. અને એવા સ્વભાવ આત્માનો હોવાથી જ્યારે આત્મા નિષ્કલંક દશાને પ્રાપ્ત કરે છે, નિરાવરણ દશાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે એક જ સમયમાં સાત રાજુનું અંતર કાપીને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે. લોકાગ્રહ ઉચ્ચ ઉર્ધ્વગમન કરીને લોકાગ્રહ સ્થિત થાય છે. ભાઈ જૈન તાએ પૂછતા હતા, ધર્મમાં અંધશ્રદ્ધા બહુ હોય છે. ધર્મ કોઈ ધર્મના જાણકાર નહોતા, પણ એક સામાન્ય ખ્યાલ જે માણસનો છે, કેવી રીતે, કેમ કે આપણે જૈનતા એમ કે આપણે નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, પંચ પરમેષ્ઠીનો મંત્ર, નમસ્કાર મંત્ર તો બહુ પ્રસિદ્ધ છે. કાંઈનો સમજતા આવે તો નમસ્કાર મંત્ર તો આવડતો હોય, નામે જૈન હોય એને. માનવું રહ્યું ને કે ઠીક શું કહે, સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બિરાજે છે એ તો અંધશ્રદ્ધાથી માનવાની વાત છે. આ ધર્મમાં આવું જે બધું અંધશ્રદ્ધાવાન પણ હોય છે ને, એ મને મને બરાબર પસંદ નથી પડતું, ગમતું નથી. જે કાંઈ હોય એ બરાબર પ્રત્યક્ષ હોય એને માનવું જોઈએ. તર્ક બહુ સરસ છે, સારો તર્ક છે. નૈરબીમાં એક આપણા મુમુક્ષુના મોટા ભાઈ હતા, આ બધું નહોતા વળેલા એમનું કુટુંબ, માણસ બહુ સજ્જન હતા. એ નૈરબીની પાર્લામેન્ટમાં એક વખત ચૂંટાઈને આવેલા, એટલે એવા સામાજિક લૌકિક કાર્યો પણ કરતા હતા, પણ પૂરા નાસ્તિક, પૂરા નાસ્તિક. હું એને મેં એક આવો તર્ક આપ્યો હતો, જે તમે અત્યારે તર્ક આપ્યો ને એવો બિલકુલ તર્ક આપ્યો હતો, એ કે હું અંધશ્રદ્ધાથી કાંઈ માનવા તૈયાર નથી. તમે ભલે મને, ઘણા મને નાસ્તિક સમજે છે, તમે પણ મને સમજો તો એનો મને કાંઈ વાંધો નથી, પણ હું તો એમને કાંઈ માનતો જ નથી. મેં કહ્યું કે તમે એમને એમ કાંઈ માનતા નથી, પણ હું સાબિત કરી દઉં કે તમે એમને ઘણું માનો છો. બસ આ તર્ક હતો, જે પદ્ધતિથી તમે વાત કરી એ જ પદ્ધતિથી તર્ક હતો, કે આ બીજું બધું જે તમે માનો છો એમાં એમને માનો છો કે નહીં. પછી એમાં રોજિંદા જીવનનો બહુ શોખ છે, પ્રેક્ટિકલ લાઈફની અંદર એક માણસ એમ કહે છે કે મને આનાથી સુખ છે. ત્યાં તો બધા સંપન્ન માણસો છે, એટલે ઘરમાં બેઠા હતા, એને ઘરે એક દિવસ જમવા ગયા હતા, એટલે ચાર પાંચ કલાક એ નિમિત્તે બેસીને ખૂબ ચર્ચા થાય. એક દિવસ આવો મને કબૂલ આવ્યું, તમારો કેસ એવું છે કે અડધી પોણી કલાકમાં ફાઇનલ થાય એવું નથી, ચાર પાંચ કલાક તો ઓછામાં ઓછા લાગે એવું છે. આ બધું ફર્નિચર ફર્સ્ટ ક્લાસ ફર્નિચર, બધા ટીપટોપ, આમાં સુખ છે એવું માયનું છે કે નહીં, પ્રમાણિકપણે કહેજો. મેં કહ્યું કે આમાં સુખ છે એ અંધશ્રદ્ધાથી માયનું છે કે એની અંદર કાંઈ વાસ્તવિકતા છે, સાબિત કરો. આ એક એક રજકણમાંથી કોઈ રજકણ સુખનો એક સત્તા તો છે નહીં વસ્તુ, પણ એક તો બતાવી દો કે જેમાં સુખ છે. વિજ્ઞાનને તમે આજે માનો છો અને સમજો છો, તો વૈજ્ઞાનિક રીતે સુખ છે શું? સુખ કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થનો ગુણ છે, કે કોઈ પદાર્થની અવસ્થા છે? કયા પદાર્થનો ગુણધર્મ છે કે પદાર્થ છે કે અવસ્થા છે? વૈજ્ઞાનિક રીતે હવે મને કહો. વિજ્ઞાન સિવાય આપણે હવે આગળ નથી ચાલવું. હવે જ્યારે આપણે અંધશ્રદ્ધાથી કાંઈ માનવું નથી તો વિજ્ઞાન સિવાય આગળ ચાલવું નથી. તમે એક વાત નહીં પણ હજારો વાત તમે અંધશ્રદ્ધાથી માનીને તમારા જીવનમાં અત્યારે જીવો છો એ સાબિત થાય એવું છે. એ વાત ઉપર તો એ કબૂલ થઈ ગયા, પણ તોય એમ કે મને હજી તમારી બધી વાતો સ્વીકારતા સમય લાગે એવું છે. હું આટલી વાતમાં હારી ગયો એટલે હું કાંઈ બધું તમારું સ્વીકારી લઉં એવો હું નથી. મેં કીધું એટલી બધી જલ્દી મારે નથી કરાવી. તમે આવું જેનામાં વિજ્ઞાન છે કે સુખ ક્યાં છે, સુખમય પદાર્થ કોણ છે, સુખની અવસ્થા શું છે, સુખ ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, એ પ્રાપ્ત કરવાના પ્રયોગો શું છે, આ બધું તમે સમજો. આ બધા પુસ્તકો છે, શાસ્ત્રો છે, ઝવેરચંદભાઈના મોટા ભાઈ, ઝવેરચંદભાઈ આપણા ત્યાં સેક્રેટરી છે, એના મોટા ભાઈ હતા, છે પુસ્તકો બધા એમની પાસે છે. ન હોય તો મગાવી લેજો, વાંચો, એનું તમે ઊંડા ઉતરો અને તમને એમ પોતાને લાગે કે નહીં આ સત્ય છે, પરમ સત્ય છે, તો અંગીકાર કરવો. બાકી આમાં કાંઈ જોર જુલમ ચાલે એવું નથી, અને પરાણે કાંઈ પ્રીત થાય એવું નથી. અંધભક્તિ ગુણોને સામે ગુણવાન હોય, અવગુણી પણ હોય, એના પ્રત્યે બહુમાનને ભક્તિ કરે તે અંધભક્તિનું સ્થૂળ સ્વરૂપ છે. સૂક્ષ્મપણે સામે ગુણવાન હોય તો પણ એના ગુણોને ઓળખ્યા વિના ભક્તિ કરે તો પણ એને અંધભક્તિ કરતા ઓઘ ભક્તિ કહેવામાં આવે છે. ઓઘ ભક્તિ એને કહેવામાં આવે છે, અંધભક્તિ એને નથી કહેતા, પણ ઓઘ ભક્તિ એટલે સમજ્યા વિનાની ભક્તિ છે. અને અંધભક્તિ એટલા માટે ત્યાં કહેવાય કે ત્યાં ગુણ નથી, ગુણવાન નથી. જે વ્યક્તિમાં ગુણ નથી, આત્મગુણનો પ્રકાશ થયો નથી, એવી વ્યક્તિનું પણ ભક્તિ બહુમાન કરવું તે અંધભક્તિથી કરવાનું છે. કેમ કે ત્યાં તો એ જોતો જોઈ શકતો નથી, આંધળો થઈને ભક્તિ કરે છે, અનુસરે છે, તો એ અંધભક્તિ છે. તો એને એને એ પરમાત્મા તુલ્ય ભક્તિ કરતા એને એના વચનોનું ગ્રહણ થઈ જાય, એને એ લાભ થઈ જાય, પરમ આદર થઈ જાય, એ આદરે પૂરી શક્તિથી એને આદરે. જે વાત પરમાત્માએ કહી તે જ વાત જ્ઞાનીએ કહી તો વાત તો તેની તે છે. પરમાત્માએ કહી તો એને પૂરી શક્તિથી આદરવી, અને કહેનાર છદ્મસ્થ જ્ઞાની હોય તો એને અધૂરી શક્તિથી આદરવી. ઠીક છે, ન્યાયવાળી વાત છે. શું કરવું છે? જે કાંઈ બોધ છે તેને અંગીકાર કરવો છે. જો એ બોધ કહેનાર પરમાત્મા હોય તો પૂરેપૂરો અંગીકાર કરવો, અને કહેનાર છદ્મસ્થ હોય તો એને અધૂરો અંગીકાર કરવો. શું કરવું? મતલબ ક્યાં છે? કે એમના બોધને અંગીકાર કરવાનું પ્રયોજન છે, એટલે ત્યાં પરમાત્મા તુલ્ય વાત લીધી છે. પણ એ તો જે ડૂબતો બચે એને સમજાય છે. કોને સમજાય છે?
ડૂબતો બચે એને,
ડૂબતો બચે એને સમજાય છે કે જ્યારે છેલ્લું ગળકું ખાતો હતો અને આશા છોડી દીધી હતી કે હવે તો ગયો સમુદ્રમાં ડૂબ્યો, અને ગયો પાણીમાં, ને છતાં પકડીને જેને ઉપર લીધો એ ડૂબતો સમજે છે, એની કિંમત ડૂબતો સમજે છે. પછી એની કિંમતનો કોઈ એને એને કઈ એની ટર્મિનોલોજી શું છે, કઈ ટર્મમાં એની કિંમત કરવી છે, કઈ બરાબરીમાં કોઈ પૈસાથી એનું રિપ્લેસમેન્ટ થાય, જર્જરાવેરાતથી શેનાથી થાય, એ થઈ શકે ને. અનંત જન્મ મરણથી બચાવનાર જેની વાણીમાં નિમિત્તપણું છે એ નિમિત્તત્વ તરીકે તો ઉગરનાર માટે સરખું છે. ભલે તેમના પદ તેમની પવિત્રતા અને ગુણદોષની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારના હોય તો પણ ઉગરનાર માટે તો એક સરખું છે. શેનો નિષેધ થાય? કેવી રીતે થાય સમજાવો, થાય તો કેવી રીતે થાય એ સમજાવો. કોઈ સમજીને તો વાત હોવી જોઈએ કે નહીં? ખરેખર તો ભક્તિ એટલે એમનું બહુમાન, એ જે કહે છે એને બહુમાનથી અંગીકાર કરવું છે, એને પ્રસિદ્ધ કરનારો ભાવ તે ભક્તિ છે. ભક્તિ એટલે શું છે? બહુમાન છે. અચ્છા, તત્વ સેનાથી સમજાય છે કે જ્ઞાનથી? બરાબર છે. હવે પ્રશ્ન એ રહ્યો કે કયા જ્ઞાનથી સમજાય છે. પ્રશ્ન તો આ છે કે કયા જ્ઞાનથી સમજાય છે. કાલે રાત્રે એક વાત આવતી કે સામાન્ય રીતે મનુષ્ય સ્વભાવ એવો છે, એટલે એની જનરલ સાયકોલોજી એવી છે કે પૂર્વગ્રહને આધારિત લગભગ એનું ચાલવું થાય છે. બુદ્ધિનું ચાલવું જે છે એ પૂર્વગ્રહને આધારિત છે. તમે એક માણસને કેવો સમજી રાખ્યો છે એના ઉપર એની બુદ્ધિ વાત ને તો બસો કે નહીં. તો અહીંયા એમ કહે છે કે જેની વાણીમાં જન્મ મરણના ફેરા ટળે એવું નિમિત્તત્વ છે એમ જાણે એ જાતના પૂર્વગ્રહને આધારિત, એટલા બહુમાનથી એ એનો પૂર્વગ્રહ છે. જેને એ સાંભળે છે તેને તે વાત અંગીકાર થવી, તેને તે વાતની અસર થવી, તે વાતનું એને ગ્રહણ થવું સુલભ છે. તો એ ભક્તિ તો તત્વગ્રહણની સુલભતાનું કારણ છે. સુલભતાનું કારણ છે. શ્રીમદ રાજચંદ્રજીના પરિચયમાં અનેક મોક્ષો આવ્યા, એમાં એક કચ્છના ભાઈ હતા, અનુપચંદ ભાઈ કરીને એક કચ્છના હતા, ખૂબ ક્રિયાકાંડી હતા. એટલે સામાન્ય રીતે સંપ્રદાયની અંદર જે ક્રિયાકાંડમાં આગળ વધે છે એ તત્વના વિષયમાં પાછળ રહે છે. કેટલાક તત્વના વિષયમાં આગળ રહે છે પણ શુષ્કતામાં જો ચાલ્યા જાય છે તો એને ભક્તિ રહેતી નથી. તો એ જ્યારે પ્રશ્ન લખે છે ત્યારે એમને ખ્યાલ આવ્યો છે કે આ શુષ્કતાથી વાત બધી જાણવા માગે છે, એને ટકોર કરી છે. ભક્તિ વિહીનપણે એ ચર્ચા કરનારા ઉપર ટકોર કરી છે. અને એમને એક સિદ્ધાંત, બહુ શરૂઆતમાં એક સિદ્ધાંતની વાત કરી છે કે એ વગર કોઈ રીતે ઉપદેશ પરિણમતો નથી.
બરોબર,
આ એની અનિવાર્ય સ્થિતિ છે. ઉપદેશ પરિણમે જ નહીં. એના માટે એમણે બહુ સરસ વાત લીધી છે કે એક નિષ્ઠાએ સર્વ સંયોગનો ની આસક્તિ છોડીને, બહુમાન છોડીને, આસક્તિ છોડીને એટલે એની મહત્તા છોડીને, જે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરી શકે તે તેની ભક્તિમાં જોડાય. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, આમ કરીને વાત લીધી છે પાછી એની સામે, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. હવે તત્વ નો નાશ થાય કે તત્વ પરિણમે એ કયો
પરિણમે?
પણ એ તો સીધી વાત છે કે આગમ નીકળ્યા ક્યાંથી, લોજિક છે એની પાછળ. આગમ ક્યાંથી ઉત્પન્ન થયા, આગમની ઉત્પત્તિ ક્યાંથી, કે આત્મામાંથી, ક્યાં બીજેથી? આ ધરતી અપુરુષે નથી. વેદાંતની અંદર એમ કહેવામાં આવે છે કે વેદાંત અપુરુષે છે, અનાદિથી છે. અહીંયા એમ નથી. અહીં તો કહે છે કે 1008 શ્રી અરિયંત પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાણી, તેમાંથી જેણે આગમને રચાયેલા જે ગણધરદેવ, એ ગણધરદેવની રચના છે. 11 અને 14 પૂર્વ 12 અંગની રચના થઈ. એ પુરુષે છે, અપુરુષે નથી. કયા ક્યાંથી નીકળ્યા? એ વાણી પણ આત્મામાંથી નીકળી. વ્યવહારનું વચન છે, બાકી તો આત્માને વાણીને કાંઈ કરતા કર્મ સંબંધ નથી. પણ અહીંયા એ સિદ્ધ નથી કરવું. વાણી આત્મામાંથી નીકળી, એ જ્ઞાન આત્મામાંથી નીકળ્યું, એના નિમિત્તે વાણી નીકળી. વસ્તુનું સ્વરૂપ પ્રકાશન, આગમ જે ઉત્પન્ન થયા એ આત્મામાંથી. એવો આત્મા જેણે જાણ્યો તે જ્ઞાની. જ્ઞાની કોણ છે? એવો આત્મા જેણે જાણ્યો તે જ્ઞાની. સર્વજ્ઞ સ્વભાવી આત્મા જેણે જાણ્યો તે જ્ઞાની, એમ લીધું છે. જ્ઞાની કોણ? કે જેણે સર્વજ્ઞ સ્વભાવી આત્માના અનંત જ્ઞાન સામર્થ્યને ઓળખ્યો અને અનુભવ્યો તે. તો એમાંથી જે કાંઈ વાત નીકળી, એને સ્પર્શીને જે વાત નીકળી, એને આગમ કહેવામાં આવે. ન્યાયથી સિદ્ધ થાય છે, પૂછવા જવું પડે એવું નથી. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, હવે જો તમારા પ્રશ્નનો જવાબ, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. આ જિનાગમ ની શાખા છે. એ પોતાને ઓળખવું જોઈએ. ન છેતરાય. બજારમાં માલ લેવા જાય છે, ત્રિભુવન ભીમજી વધારે પૈસા લે છે, તો શું કરવા? એની દુકાને ચડે છે ઝવેરાત લેવા. 12 ફૂટપાથ ઉપર મોતીની માળા વેચે છે. ઓલો બનાવે છે કે નહીં? હે, સાચા મોતી લેવા માટે એને ભાવ શું કરવા વધારે દે છે? બરાબર છે કે? એની પ્રતિષ્ઠા છે, અને પોતે પણ એની પરીક્ષા કરે છે. પાછો એકલો પ્રતિષ્ઠામાં જતો નથી. પ્રતિષ્ઠા છે તો પરીક્ષા કર્યા વગર લે છે. કોઈ કોકને હારે લઈ જાય જાણકારને. અરે, ખરીદ્યા પછી પણ કોઈ જાણકારને બતાવે? જીવને છેતરાવું નથી. છેતરાવું છે? ઘરે દાગીનો લાવ્યા પછી બતાવે છે કે નહીં? બિચારા જોઈ દો ને, તમે જાણો છો ત્યારે અમે આટલી કિંમત આપી કેમ છે, કેટલીક છેતરામણ છે, આટલી એની કિંમત છે. રીઝનેબલ નફો લે છે, અથવા થોડો પોતાની ખર્ચા પ્રમાણે વધારે નફો લે છે, એમાં કાંઈ વાંધો નથી. બરાબર, કેટલી ચકાસણી કરે છે? પૂરી ચકાસણી કરવી. જેટલી તાકાત હોય ને જેટલી શક્તિ હોય એટલી પૂરી ચકાસણી કરવી, એમાં કસર ન રાખવી. શું? એમાં કસર ન રાખવી. પણ એકવાર ચકાસણીમાંથી પાર થઈ ગયા પછી સર્વાર્પણ બુદ્ધિ અનુસાર, પછી એને સર્વાર્પણ બુદ્ધિ આવી જાય. આગળ એમને કહ્યું છે એમને 609 પત્ર કે સત્સંગ તો જીવને અનંતવાર મળ્યો છે, પણ સર્વાર્પણ બુદ્ધિ એ ઉપાસ્યો નથી. તેથી એને તે સત્સંગ ફળવાન થયો નથી. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, બધી વાત લખી છે. આ વિષયમાં તો એમના કથનો ગજબના આવ્યા છે, એ 609માં એ વાત લીધી છે.
કોઈ કારણથી કોઈ જ્ઞાની સાથે તો સંપર્ક થયો અને બીજા જ્ઞાની સાથેનો સંપર્ક ન થયો, પરિચય ન થયો, અને ઓલા જ્ઞાની કહેતા હોય તો આ ધર્માત્મા છે, તો આને કેવી બુદ્ધિ થી અને
એને તો પુરુષ પ્રમાણે વચન પ્રમાણ, પુરુષ પ્રમાણે વચન પ્રમાણે એને રાખવું જોઈએ, અને પછી પરિચય કરે એટલે એને સમજાયા વિના રહે નહીં. દર્દી હોય ને ડાક્ટર પાસે જાય તો એને ખ્યાલ તો આવે કે આ મારી વાત મારા દર્દને સમજી શકે છે કે નથી સમજી શકતા. કુદરતી આ કાળે તો એટલી બધી સ્પષ્ટતા થઈ છે. ગુરુદેવની એક બહુ મોટી દેન છે, જબરદસ્ત છે. સમાજ ઉપર અનંતો ઉપકાર છે કે આ વિષયને બરાબર ચકાસવા ધારે, પરીક્ષા કરવા ધારે, તો એની પાસે બધા સાધનો મળે એવું સાહિત્ય આજે ઉપલબ્ધ છે. એમની વાણી અને બીજા શાસ્ત્રોનો પણ એમને નિર્દેશ કર્યો. આ અનુભવ પ્રકાશ જેવા શાસ્ત્રો ઉપર વ્યાખ્યાનો કર્યા છે, મને આચાર્યની રચના નથી, જ્ઞાનીની રચના છે, ગ્રસ્ત છે, સદમસ્ત છે. પણ અનુભવની વાત અનુભવ સિદ્ધ કરી છે, પોતે આના વિષયમાં અભિપ્રાય આપ્યો છે ગુરુદેવ કે દીપચંદજી સાધર્મીએ અનુભવ કેવો હોય, અનુભવ કેટલો કાળ ચોથા ગુણ સ્થાને રહે, ચોથા ગુણ સ્થાને અનુભવ કેવો થાય, કેટલો કાળ રહે, અને કેટલા કાળાંતરે ફરીને આવો અનુભવ થાય, એવી ઘણી વાતો આ અનુભવ પ્રકાશ ગ્રંથમાં કરી છે. અનુભવની અનેક વાતો કરી છે, એ અનુભવને વગર તાકાત નથી કે કોઈ કરી શકે એવી વાતો, એવી વાતો કરી છે. એ ઉર્ધ્વગમન છે, ક્ષેત્રનો ગમન સ્વભાવ પણ છે, અને એક ઉર્ધ્વતા પરિણામમાં ભાવમાં મુખ્યપણું રહેવું, એને પણ ઉર્ધ્વતા કહેવામાં આવે છે. પહેલો હું, બીજા બધા પછી, આવો જે એક ભાવ છે તે ઉર્ધ્વભાવ છે. સમતા રમતા ઉર્ધ્વતા બનાસી દાસે કહે નાયકતા સુખભાસ, એમાં ઉર્ધ્વતા શબ્દ લીધો છે. એ ઉર્ધ્વતા એટલે ઉગ્રપણું, જેની હૈયાતીમાં, જેની મુખ્યતામાં સર્વ કાંઈ જાણવામાં આવે છે તે પોતે ઉર્ધ્વ છે, મુખ્ય છે. તેથી ઉચ્ચ પદે પણ પોતે છે, પોતે પણ ઉચ્ચ પદે જ રહેવા ચાહે છે, અને પોતાનું જ પદ તે ઉચ્ચ પદ છે. એ ઉર્ધ્વ સ્વભાવ ન હોત તો એમ જાણવામાં ન આવત, પણ એમ જાણવામાં આવે છે, તેથી એની ઉર્ધ્વતા, ઉર્ધ્વ સ્વભાવ પણ નિશ્ચિત થાય છે, સમજાય છે. ઇત્યાદિ અનંત વિશેષણોનો જ્ઞાની અનુભવ કરે છે. આ વગેરે પ્રકારે અનંત વિશેષણો છે, જેને જેટલી જ્ઞાનની નિર્મળતા તદ અનુસાર તેનો તે સ્પષ્ટ ભેદરૂપ અનુભવ પણ કરે છે. અભેદમાં તો અનંતનો અનુભવ આવી જ જાય છે. ગુણ અનંત કે રસ સબે, અનુભવ રસ કે માહી, જ્ઞાન દર્પણમાં પોતે જ કહી ગયા છે. એવું નિજ જ્ઞાન એટલે કે સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. આ એની પદ્ધતિ છે આખા ગ્રંથમાં. આવું આત્મજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય તે અહીંયા કહીએ છીએ કે પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો પરમા અહમ મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે. શું કહે છે કે બુદ્ધિમાં સમજાય એવી વાત એ છે કે આ જીવ શરીરમાં અહંપણું કરે છે અને એ સિવાય પૂર્વકર્મના કારણે જે કાંઈ સંયોગો પરિવાર મકાન ધંધાને જેટલા કોઈ સંયોગો વ્યવહારે એના કહેવાય છે લૌકિકમાં તેમાં તે અહંપણું કરે છે કે આ મારું આ મારું આ મારું કહે છે કે જો તું જ્ઞાન સ્વભાવી છો તારામાં જ્ઞાન છે એ તો તને શંકા નથી પડતી ને જો તારામાં જ્ઞાન છે તો તું જ્ઞાન સ્વભાવી છો તો તારામાં જ્ઞાન છે એ તારું જ્ઞાન જ્યાં તું અહંપણું કરે છે ત્યાં બધે વ્યાપે છે કે પરમા કોઈ પણ પરમા આ જ્ઞાન વ્યાપતું નથી વ્યાપે છે પરિવારના બીજા સભ્યોમાં જ્ઞાને કરીને પોતે વ્યાપે છે મકાન આદિમાં જ્ઞાને કરીને વ્યાપે છે રૂપિયા પૈસા દાગીના આદિ કપડામાં જ્ઞાને કરીને વ્યાપે છે જ્યાં જેનું વ્યાપકપણે અભાવ છે ત્યાં એનું પોતાનું સ્વસ્થાન નથી સ્વઅસ્તિત્વ નથી અસ્તિત્વ ત્યાં છે કે જ્યાં એનું પોતાનું જ્ઞાને કરીને વ્યાપવું છે જ્યાં જ્ઞાને કરીને વ્યાપવું નથી ત્યાં અસ્તિત્વ નથી તો આ એને રોજિંદા વ્યવહારમાં રોજના વ્યવહારમાં આ વાત એને લાગુ કરવી જોઈએ કે જ્યાં અહંપણું થાય છે ત્યાં હું છું કે નહીં હું છું કે નહીં છું નહીં તો હું પણ કરું છું કેમ છેતરાઉં છું એ વાત એને તપાસી લેવી આ છેતરામણ છેતરામણ તો આ છે પહેલા પોતે પોતાથી છેતરાય છે પછી બીજાથી છેતરાવાની વાત તો આરોપિત છે ખરેખર તો પોતે પોતાથી છેતરાય છે અને પોતે પોતાથી છેતરાય છે એનું નુકસાન એને અનંતું છે એનું નુકસાન અનંતું છે બાકી બહારનું નુકસાન એ ખરેખર નુકસાન છે જ નહીં એ તો ખરું નુકસાન તો આ છે એટલે પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો પરમા અહમ મમરૂપ મિથ્યાત્મનો નાશ કરે સર્વ પ્રવૃત્તિમાં આ વાત તપાસી શકાય એવી વાત છે અશોકભાઈ ગમે તે પ્રવૃત્તિ હોય કે આમાં હું ક્યાં જરા જોતો જાય તપાસતો જાય વિચારથી તો આ વાત સમજી શકે કે આમાં હું ક્યાં વ્યાપ્યો હું બોલ્યો આ બોલવાને બોલ્યો કે બોલવાની ભાષામાં શબ્દ વર્ગણામાં વ્યાપ્યો તો બોલ્યો એમાં હું બોલ્યો એ વાત રહેતી નથી કેમ કે ત્યાં મારું અસ્તિત્વ નથી ભાષા ઉત્પન્ન થઈ એમાં હું ઉત્પન્ન થયો નહીં ને ભાષા વિલય થઈ વિલીન થઈ નાશ થયો ભાષાનો એમાં મારો નાશ થયો નથી એને ક્યાં જ્યાં જ્યાં અહંપણું થાય છે બહુ પ્રાથમિક જેને શરૂઆત કરવી છે અને પ્રયોગાત્મકપણે જેને શરૂઆત કરવી છે એને તો આ પહેલો પ્રયોગ પ્રથમ શરૂ કરો દીપચંદજી એમ કહે છે કે પહેલો તું અહીંથી પ્રયોગ શરૂ કર તું ક્યાં ક્યાં છો તું જોતો જા કેમ કે કર્તા કર્મનો પણ એવો સિદ્ધાંત છે કે કર્તા કર્મ પણ એક દ્રવ્ય વિશે હોય વિભિન્ન ભિન્ન દ્રવ્ય વિશે કર્તા કર્મ પણ સંભવિત નથી તો આ આત્મા જ્યાં વ્યાપતો નથી જ્યાં આ આત્માનું અસ્તિત્વ નથી ત્યાં તે શું કરે કેવી રીતે કરે જ્યાં એનું અસ્તિત્વ જ નથી ત્યાં શું કરે તો સર્વ ભૌતિક પદાર્થોમાં સર્વ જળ પદાર્થોમાં આત્માનું અસ્તિત્વ નથી શરીરથી માંડીને આ સંયોગ શરીરથી માંડીને વાણીથી માંડીને જેટલા કોઈ પદાર્થો છે એમાં હું નથી એ વાત એને પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે ઉદયે ઉદયે એને તપાસવી જોઈએ તો એનો સંયોગ સંબંધીનો ઉદય ભાવનો રસ ઠંડો પડે, રસ ફીકવો પડે તો જ્ઞાન નિર્મળ થાય. કાલ રાત્રે છે એને રસ તોડવાનો આધાર દ્રવ્યાનું યોગ હોવો જોઈએ. મારું દ્રવ્ય ને અન્ય દ્રવ્યનો સંબંધ શું, ક્યાંથી રસ તોડવો જોઈએ? વસ્તુના સ્વરૂપ જ્ઞાનને આશ્રિત, બીજી કોઈ કલ્પના ને યુક્તિ થી નહીં.
જય હો.